वर्णिवे शरमणि यदर्शनम् मन्दहासरुचिराननामज पूजितं सुरनरोत्तमेरुमुदा धर्मनन्दनमहं विचिन्तये स्वामिनारायणो नीलकण्ठो नारायणो हरिः हरे कृष्णश्च सहजानन्द कृष्णोऽस्तु मे हृदि कृष्णोऽस्तु मे हृदि भवसंभवं भीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा सहजानन्दगुरुं भजे सदा ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीघनश्यामाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीसहजानन्दस्वामिने नमो नमः
बोलो श्रीस्वामिनारायण भगवान् श्री हरे कृष्ण महाराज की जय श्री लक्ष्मी नारायण देव की जय
वाला भक्तो अपने तो यहां शांति थी शिक्षा पत्री शतामृत महोत्सव में ભગવાનની ભક્તિ કથા કીર્તન દર્શન આદિ સંત સમાગમમાં બેઠા છીએ, પરંતુ કાલની 26મી જાન્યુઆરીના ભૂકંપે તો કેટલાય માણસને રોકકળમાં કરી મૂક્યા. સમાચારો મેગેઝિનોમાં ટીવીઓમાં અન્ય માધ્યમો દ્વારા બહાર આવી રહ્યા છે. ઘણા માણસો મરી ગયા છે, ઘણા ઘર પડી ગયા છે. ભુજ અમદાવાદ વધારે નુકસાન છે. આપણા ભુજ મંદિરને પણ નુકસાન પહોંચ્યું છે. તો વાલા ભક્તો, આપણે અહીંયા બેઠા શાંતિથી ભગવાનનું ભજન કરીએ છીએ, પણ જે લોકો દુઃખી છે એમનું ભગવાન ભલું કરે, એમને શાંતિ સ્વસ્થતા અને અંદરથી ધીરજ વગેરે ભગવાન આપે, એને માટે આ શતામૃત મહોત્સવની શિક્ષાપત્રીના કથા પ્રસંગે આપણે અત્યારે 5 મિનિટ વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજને સંભાળીને પ્રાર્થના કરીએ. ભગવાનનું નામ સ્મરણ કરીએ.
સ્વામી નારાયણ નારાયણ નારાયણ
સ્વામી
વાલા ભક્તો, 150 વર્ષમાં ન થયો હોય એવો ભૂકંપ થયો છે એવું ચિંતકોનું કહેવું છે. અને એમાં ઘણાય માણસો મરી ગયા છે. ભગવાન સૌના આત્માને શાંતિ આપો. હે હરિકૃષ્ણ મહારાજ, સૌનું રૂડું કરો એવી પ્રાર્થના આપ સૌ કરો. હવે આપણે કથામાં પ્રવેશ કરીએ. શિક્ષાપત્રીના 5મા શ્લોકમાં આપણે પ્રવેશીએ છીએ.
સધવા વિધવા યોષા યાશ્ચ મશિષ્યતાં ગતાઃ મુક્તાનંદાદયો યેષુ સાધવશ્ચાખિલાયપિ. સધવા વિધવા યોષા યાશ્ચ મશિષ્યતાં ગતાઃ મુક્તાનંદાદયો યેષુ સાધવશ્ચાખિલાયપિ.
જેઓને ઉદ્દેશીને ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી લખે છે એઓના પ્રારંભમાં નામ લખે છે. આપણે કોઈને પત્ર લખીએ તો જેને ઉદ્દેશીને પત્ર લખતા હોઈએ એના પ્રથમ નામ લખીએ, ફલાણા 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 ફલાણા. આપ સૌ પ્રતિ લિખિતન, એમ ભગવાન જેના પ્રતિ લખે છે એને પ્રથમ સંબોધે છે. તથા અમારે આશ્રિત જે સુવાસિની અને વિધવા એવી સર્વે બાઈઓ તથા મુક્તાનંદ આદિ જે સર્વે સાધુ. આવી રીતે ભગવાને સુંદર શબ્દો લખ્યા. અમારે આશ્રિત મત શિષ્યતામ ગતા, મારા શિષ્યપણાને પામેલી એવી મહિલાઓ સધવા અને વિધવા તથા મુક્તાનંદ આદિ જે સર્વે સાધુઓ. આવી રીતે ભગવાન સ્વામિનારાયણે નામ લખ્યા. હવે એમાં જે કાંઈ થોડી ઘણી શંકા કુશંકાઓ થતી હોય એના સમાધાનો જોઈ લઈએ. સૌપ્રથમ કોઈએ એવી રીતે શંકા ઉઠાવી છે કે સ્વામિનારાયણ ભગવાન તો સહજાનંદ સ્વામી ત્યાગાશ્રમ વાસી છે, તો એમણે સ્ત્રીઓને ઉદ્દેશીને પત્ર ન લખાય. એક શંકાકાર આમ કહે છે. આ લોકો સ્વામિનારાયણ ભગવાનને માત્ર સાધુ માને છે અને સાધુઓએ સ્ત્રીઓને ઉદ્દેશીને પત્ર લખાય નહીં, આવા હેતુથી શંકા કરે છે. તો બીજો એક ભગવાનનો આશ્રિત ભક્ત સમુદાય છે એ એનાથી ઉલટી શંકા કરે છે. એ શંકા એવી કરે છે કે બધાના નામ લખ્યા તો સ્ત્રીઓનું નામ કેમ ન લખ્યું, કે ફલાણા બેન ફલાણા બેન એનું નામ લખવું જોઈએ. હમણાં હમણાં સ્ત્રીઓના નામ લખવા લખાવવા ઉપર વધારે પડતું જોર ચાલે છે. વિદેશમાં તો એનું જ નામ આવે, આનું એની વાહે આવે. તો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં મયારામ ભટ્ટનું નામ લખ્યું, મુકુંદાનંદજીનું લખ્યું, મુક્તાનંદ સ્વામીનું લખ્યું, રઘુવીર અયોધ્યા પ્રસાદનું લખ્યું, તો પછી કોઈ સ્ત્રીઓનું કેમ ન લખ્યું? કોઈ સત્સંગમાં મોટા હોય મીણબાઈ કે રાયબાઈ કે આવા તેવાનું નામ લખવું. એક શંકા આમથી છે, એક શંકા આમથી છે. સમાધાન એનું એવું છે, પહેલો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન ત્યાગાશ્રમવાસી હોય એણે સ્ત્રીઓને ઉદ્દેશીને પત્ર લખાય નહીં, તો સ્વામિનારાયણ તો સ્ત્રીઓને ઉદ્દેશીને લખે છે. એના સમાધાનમાં એમ કહે છે કે સમૂહમાં નામ નિર્દેશ વિના ભાઈઓ ભાઈઓ એમ કહીને ત્યાગીથી પણ કાગળ લખાય છે. સર્વે બહેનો પ્રતિ સમૂહ દર્શક સંબોધન થાય છે ત્યાગી સંતોથી પણ. કોઈ સંતો કાગળ લખે તો સર્વે ભાઈ ભાઈ જય નારાયણ વાંચજો એમ સમૂહમાં લખાય. ત્યારે બીજો આશ્રિત પૂછે છે કે નામ કેમ ન લખ્યું, ત્યારે કહે છે કે ભાઈ ત્યાગાશ્રમવાસી હોય એમણે કોઈ સ્ત્રીનો નામ ઉદ્દેશ કરીને પત્ર લખાય નહીં, એટલા માટે ભગવાન સ્વામિનારાયણે સ્ત્રીઓનું નામ લખ્યું નથી, પણ સધવા વિધવા અમારે આશ્રિત સર્વે બહેનો એમ સમૂહ નિર્દેશ કરી દીધો, જે ધર્મની દ્રષ્ટિએ દોષકારક નથી. વળી એક શંકા ઉઠાવી કે સ્વામિનારાયણ થોડા સાધુ હતા, કે તો ભગવાન હતા, માત્ર સાધુ હોય તો એને આ નિયમ લાગુ પડે. ભગવાન તો ભગવાન છે, એમને નામ લખવામાં શું વાંધો? ત્યારે એનું સમાધાન એવી રીતે આપ્યું છે, પરતંત્રાત અપ્રધાનત્વાત. આ બે કે સ્ત્રીઓ પરતંત્ર છે શાસ્ત્ર દ્રષ્ટિએ, અપ્રધાનત્વાત આપણી ભારતીય સંસ્કૃતિ અનુસારે સ્ત્રીઓ અપ્રધાન છે, પુરુષોનું પ્રાધાન્ય છે. વ્યવહારિકતામાં પુરુષ આગળ પડતો આઈ છે. પછી કોઈક દેશ એવા હશે દુનિયામાં જ્યાં સ્ત્રી પ્રધાન હોય અને પુરુષ બીજા નંબરે હોય, પરંતુ આપણી સંસ્કૃતિમાં સ્ત્રી અપ્રધાન છે અને પરતંત્ર છે. એટલા માટે પુરુષનું નામ લખો એટલે પરતંત્ર એનો જે એની પછીનો જે પરિવાર એ બધા ભેળા ગણાઈ જાય, પછી એનું નામ ન લખવું જોઈએ, જરૂર પડે નહીં. કારણ કે એનો પછીનો પરતંત્ર જે કઈ પરિવાર છે એના નામ ભેળો ગણી લેવામાં આવે છે, અને જે અપ્રધાન છે એનું નામ નિર્દેશન ન કરો તો ચાલે, પ્રધાનનું જ માત્ર નામ નિર્દેશન કરો મુખ્યનું, એમાં એના અપ્રધાન અવયવો આવી જાય છે. ભલે બીજું એક સમાધાન એવું આપ્યું કે તરત જ મયારામ ભટ્ટનું નામ ગ્રહસ્થનું લખી અને તરત જ તથા આ બેનો એમ લખ્યું છે એટલે ગ્રહસ્થનો ઉદ્દેશ નામ નિર્દેશથી કર્યો અને પછી તરત જ આનું નામ આપી દીધું એટલે એ બધા ભેળા આવી ગયા એમ ગણી લેવું કે છે. હવે એક બીજી શંકા કરી છે કે મુક્તાનંદ સ્વામીનું નામ શિક્ષાપત્રીમાં લખ્યું એનું શું કારણ? જો કે કોઈ પ્રધાન શંકા નથી, પણ એમ થાય કે સ્વામિનારાયણ ભગવાને તો 500 પરમહંસો હતા, તો મુક્તાનંદ સ્વામીનું નામ લખ્યું એવી સ્વામીમાં શું વિશેષતા છે? તો વાલા ભક્તો, મુક્તાનંદ સ્વામીની વિશેષતાઓ તો બહુ બહુ છે, બહુ જ વિશેષતા છે. મુક્તાનંદ સ્વામી જેવા મહાન સમર્થ સંત એ ઉદ્ધવ સંપ્રદાયમાં કોઈ નહીં. એમાં બે બાબત મુક્તાનંદ સ્વામીના જીવનની એટલી બધી મહત્તા દર્શાવતી છે. એમાં પહેલી બાબત એ કે રામાનંદ સ્વામીના જૂના શિષ્ય, રામાનંદ સ્વામીના અતિ વહાલા શિષ્ય, રામાનંદ સ્વામી પછી જેનું સ્થાન હતું ઉદ્ધવ સંપ્રદાયની ગાદીએ, જેઓ રામાનંદ સ્વામીના ઉત્તરાધિકારી હતા. રામાનંદ સ્વામી જ્યારે ભુજ હતા અને નીલકંઠ વર્ણી જ્યારે લોજમાં આવ્યા ત્યારે લોજમાં જે રામાનંદ સ્વામીનો આશ્રમ હતો અને ત્યાં જે કોઈ સાધુ સંતો રહેતા હતા એ બધાનું હેન્ડલિંગ મુક્તાનંદ સ્વામી કરતા. રામાનંદ સ્વામીની પછીની વ્યક્તિ રામાનંદ સ્વામીની ગાદીએ બેસે એવી સમર્થ વ્યક્તિ એટલે સ્વામી મુક્તાનંદજી. પણ રામાનંદ સ્વામી પોતાના ગુરુ એમણે જ્યારે 18-19 વર્ષના નવયુવાન હાવ નવા આવેલા નીલકંઠ વર્ણીને પોતાનું સર્વસ્વ સોંપવાની ઈચ્છા દર્શાવી ત્યારે મુક્તાનંદ સ્વામીએ બહુ રાજીપે એમાં સંમતિ બતાવી છે. અને રઘુનાથ દાસ સળગી ઉઠ્યો. મુક્તાનંદ સ્વામીને કોઈ પણ સંકલ્પ થયો નથી, ગુરુ રામાનંદ સ્વામી કે એટલે ગુરુની મરજીમાં આપણે કોઈ સંકલ્પ ન કરાય, આવી જે મુક્તાનંદ સ્વામીમાં નિષ્ઠા અને ભક્તિ હતી એ મોટા એ કાંઈ નાની એવી નહોતી. જબ્બર મોટે આને કહેવાય કે પોતાના જ ફાળે આવનારો એક મોટો ધર્મ ધુરંધર પદ જેવો મોટો લોભ, એની કોઈ એને ઈચ્છા જ નહીં. એટલે ગુરુ કે આને ગાદીએ બેહાડવા, નીલકંઠજીને બહુ સારું, એ જ યોગ્ય છે, એને જ બેસાડવા જોઈએ. તમે કદાચ એવી શંકા કરો કે મુક્તાનંદ સ્વામી એમને ભગવાન જાણતા હતા એટલે મુક્તાનંદ સ્વામીને કાંઈ ઈચ્છા ન થઈ, તો એ શંકા પણ બહુ વ્યાજબી નથી. કારણ કે રામાનંદ સ્વામી સ્વધામ ગયા પછી નીલકંઠ વર્ણીએ જ્યારે સમાધિ પ્રકરણ ચલાવ્યું ત્યારે મુક્તાનંદ સ્વામી ભુજ ગયેલા હતા. કારણ કે ભુજમાં રામાનંદ સ્વામીના શિષ્યો બહુ હતા અને સ્વામી ધામમાં વ્યાય ગયા એને કારણે શિષ્યો બધા બહુ શોકમાં હતા. એટલે સ્વામી એમના શોકને સંતાપવા, સંતોષ આપવા ભુજ ગયેલા. અને અહીંયા ભગવાન સ્વામિનારાયણે એટલે કે નીલકંઠ વર્ણીએ ખૂબ સમાધિ પ્રકરણ ચાલ્યું એ સમાચાર મયારામ ભટ્ટે જઈને કહ્યા ત્યારે રામાનંદ સ્વામીના કરતાય વધારે પડતું ઐશ્વર્ય વગેરે બતાવીને સમાજને જાણે કે ખોટી રીતે પોતામાં દોરે છે એમ મુક્તાનંદ સ્વામીએ માન્યું અને આવી અને નીલકંઠ વર્ણીને ઠપકો દીધેલો કે તમે શું ગુરુ કરતાય મહાન થઈ ગયા છો. અને એ વાત ભક્ત ચિંતામણીમાં બીજા અન્ય ગ્રંથોમાં બધે જ સુપ્રસિદ્ધ છે. સમાધિ તો નથી કાંઈ સોયલી, મોટા યોગીને પણ દોયલી માટે પાખંડ મૂકી દીયો મહારાજ, સત્સંગમાં ફેલી ન થવું આમ ઠપકો આપ્યો. એનો અર્થ એ સ્પષ્ટ છે કે મુક્તાનંદ સ્વામી નીલકંઠજીને ભગવાન માનીને પોતાનું પદ છોડે છે એવું નથી, પણ ગુરુ નિષ્ઠા હતી. ગુરુ કહે એમાં કોઈ શંકા ન કરાય, ગુરુ જેને બેહાડે એ વાત બસ સ્વીકારી લેવી જ જોઈએ, એમાં કોઈ શંકા જ ન રખાય. કેવા નિર્માની, કેવા વાસના રહિત, મોટપની અને કીર્તિની જેને જરાય ઈચ્છા નહીં, આ તો ભયંકર ઈષ્ણા છે. વિતેષણા, પુત્રેષણા અને લોકેષણા, મોટપની કીર્તિની વાસના જીવ પ્રાણી માત્રને, સારા સારા ભગતને, સારા સારા સંતને પણ સાધનાની ભૂમિકામાં આ ઈષ્ણા નડે છે, ભયંકર રીતે નડે છે. એ ખરેખરો અંતર્મુખી સાધક હોય એને ખબર પડે મને આ ઈષ્ણા કેટલી બધી નડે છે. કીર્તિની વાસના, મોટપની ઈચ્છા, ખ્યાતિની વાસના, ઉપસવાની ભાવના, ડૂબવું જોઈએ એને બદલે ભગવાનના ભક્ત થયા, સંત થયા પછી પણ સત્સંગ માય ઉપસવાના સંકલ્પ રહેશે. જગતમાં નહીં, ગ્રુપમાં, મંડળમાં, વ્યક્તિ આગળ, અમુક વ્યક્તિ આગળ, અમુક સમૂહ આગળ પોતાને બહાર નીકળવાનું મન થાય ઉપસવાનું, કે સૌ મને જાણે ઓળખે, હું આવો ડાયો મહાન છું એમ. તમે કેમ કોઈ સમજતા નથી એમ રહ્યા કરે હૃદયમાં, મારું મહત્વ તમે સૌ ધારો હૃદયમાં. આ ઉપસવાની ઈચ્છા છે અને એને માટે માણસ સેવા કરતો હોય, બોલતો હોય, હાલતો હોય, જાગતો હોય, મહેનત કરતો હોય, તપ કરતો હોય, વ્રત કરતો હોય, અથવા તો ભગવાનને રાજી કરવા કરતો હોય તો ઘણું ઉપસવા માટે થઈ જતું હોય અંદરથી, એની એને ખબર ન હોય, ખુદને પણ ન ખબર હોય. ઉપરી ઉપર એને એવું લાગતું હોય કે હું ભગવાનને રાજી કરવા જ બધું કરું છું, પણ પોતાના અસ્તિત્વને સમાજમાં દેખાડવા, સારાપણું પોતાનું બતાવવા માટે પણ આવી બધી ક્રિયાઓ સહજ થયા કરતી હોય છે. વો ખુદ ભી નહીં જાણતે કે મારી ક્રિયા શાના માટે થાય છે. વહુ હૃદયને પૂછપૂછ કરે તે હું કામ આમ કર્યું, શા હારું કર્યું, તો કેવળ એક જ હેતુ આવે કે હે ભગવાન તમને વહાલા થવા, તો જ કાંઈ વાંધો ન આવે. મુક્તાનંદ સ્વામી એવા હતા કે જેને ભગવાનને અને પોતાના ગુરુને જ વહાલા થવું હતું, ભગવાનના એકાંતિક ભક્તને જ વહાલા થવું હતું. એને પોતાનું અહમ ગોખવાની ટેવ નહોતી, પોતાનું અસ્તિત્વ, પોતાની કીર્તિ, પોતાનું સ્થાન, પોતાનું જે કાંઈ જગતમાં કહેવાતું યશસ્વીપણું એને એ નહોતા ભજ્યા કરતા, એનું ધ્યાન ભગવાનમાં હતું. આ મુક્તાનંદ સ્વામીની મોટામાં મોટી મોટત છે. એને દિલમાં એમ નથી થયું કે આટલા વર્ષથી હું આ બધો લોજનો અને સત્સંગનો વહીવટ કરું છું અને આ નવા આવેલા નીલકંઠ વર્ણીને, આ હિન્દુસ્તાની છોકરાને બધું તમે ક્યાં સોંપી દો છો, એની ઉંમર નથી, આપણે કઈ લાંબો એની અરે સંબંધ નથી, એવું એમ નથી. કેટલા નિષ્પૃહી સાધુ છે કોજે, હવે અમે વાહે અટાણે મહંતાએ હારું લડી મરીએ છીએ. મુક્તાનંદ સ્વામી, ગોપાલનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીનો જ પરિવાર છે, પણ પદ હારું ને સત્તા હારું, મહત્વાકાંક્ષા હારું, હું બધું કરું છું એમ દેખાડવા હારું અમે હળિયાપાટું કરીએ છીએ. અમારી ભૂલ છે, અમે સ્વીકારીએ છીએ. અજ્ઞાન છે, તોફાન છે એક પ્રકારનું, હૈયામાંથી ઉપડતું વાસનાનું વાવાઝોડું, એ એક ધરતીકંપ જ કહેવાય. ક્યાં મુક્તાનંદ સ્વામી, ક્યાં અમે. મુક્તાનંદ સ્વામી જેવા ગુણ સાધુમાં હોવા જોઈએ, એવા જ ઉદ્દેશથી શિક્ષાપત્રીમાં મુક્તાનંદ સ્વામીનું નામ લખ્યું છે. મુક્તાનંદ સ્વામી એ સાધુનું પ્રતીક છે. સાધુ કેવા હોવા જોઈએ? કે મુક્તાનંદ સ્વામી જેવા. મુક્તાનંદ સ્વામીનું નામ એટલા માટે લખ્યું હોય એમ હું માનું છું. બીજું કે મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ પછી દર્શન દઈને કહ્યું કે મુક્તાનંદ સ્વામી ખાખરાના વનમાં તમે ભૂલી જાઓ છો. સહજાનંદ સ્વામી સર્વ કોઈના ઈષ્ટ છે. મોટા મોટા દેવો અવતારો બધાયના સ્વામી એકમાત્ર સ્વરાટ મૂર્તિ સહજાનંદ સ્વામી છે. સર્વ અવતારો એમાંથી થાય છે ને એમાં પાછા લઈ થાય છે. સર્વનું કારણ એકમાત્ર પુરુષોત્તમ સહજાનંદ સ્વામી છે. હું તો ડુગડુગી વગાડનારો હતો, તમે એને સ્વીકારી લો અને જુઓ ને સહજાનંદ સ્વામીની સર્વોપરિતા. પર્વતભાઈ અગતરાય ગામના એક ખેડુ, રામાનંદ સ્વામીના શિષ્ય, એના મનમાં જરાક હાતીડું હાંકતા હાંકતા જરાક સંકલ્પ થયો કે નરસિંહ ભગવાન કેવા હશે. અને એ જ વખતે ભગવાન સહજાનંદ સ્વામીની મૂર્તિ નજર સામે દેખાણી, જે મૂર્તિમાંથી પ્રકાશ નીકળી રહ્યો છે, શીતળ શાંત છે રે, તેજની ઉપમા ન દેવાય એવો પ્રકાશ નીકળે. અને સહજાનંદ સ્વામી પ્રગટ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભક્તિ ધર્મના પુત્રમાંથી એક પછી એક અવતાર નીકળવા માંડ્યા. એ મૂર્તિમાંથી નરસિંહ નીકળ્યા, વરાહ નીકળ્યા, જેટલા કઈ શાસ્ત્રમાં અવતારો લખ્યા છે બધા નીકળ્યા. પર્વતભાઈ જોઈ રહ્યા ને પછી બધા અવતારો ભગવાનમાં લીન થયા. પર્વતભાઈ સ્તુતિ કરે છે, વાહ પ્રભુ વાહ, આવા ભગવાન સ્વામિનારાયણ. રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને સમજાવ્યું અને પછી તરત કાલવાણીમાં આવી અને મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીનો ઢોલિયો અને ગાદી તીકીઓ અધેર રાખતા હતા, એકાદશીને દી ઉતારતા પગે લાગવા, એ ઉતાર્યો, ફૂલડા લાવીને સ્વામીએ પોતે માળા કરી અને મહારાજને કહે છે કે આજ તમે સારા વસ્ત્ર અલંકાર પહેરો, ના ન પહેરાય સ્વામી, હે એવા ફેલી ન થવાય, ચક્રવા દો, હવે મને ખબર પડી ગઈ કે આ ઢોલિયામાંથી બેહોસતા, કે ના ગુરુના ઢોલિયા ન બેહાય, થકે તમે ગુરુના ગુરુ છો, બેહી જાઓ. બેહાર્યા ને આરતી ઉતારી, એ આરતી હજી સત્સંગમાં ગવાય છે. આલા ભક્તો, આ મુક્તાનંદ સ્વામીની મોટપ તો જુઓ, જબરજસ્ત મોટપ છે. આવા મુક્તાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે આ જીવન ગુરુ તરીકે માન્યા છે. ગુરુ તરીકે મહારાજ દાદા ખાચર દરબારો વગેરેની સાથે હાશી મિશ્કરી કરતા હોય ને, ક્યારેક બ્રહ્માનંદ સ્વામી સખા હતા એટલે એમની સાથે આમ આનંદ કિલોલ કરતા હોય અને મુક્તાનંદ સ્વામી આવે ને એટલે મહારાજ બેન થઈને છાને મને બેસી જાય, દાયા થઈ જાય. પછી મુક્તાનંદ સ્વામીને દિલમાં બહુ દુઃખ થતું, કે આ સત્સંગમાં હું એક કમનસીબ છું કે ભગવાનની બધી લીલા મને દેખવામાં આવે છે, પણ ભગવાનનો આનંદ, વિનોદ, કિલ્લો, મસ્તીમાં મહારાજ હસતા હોય, ઠેકડી મશ્કરી કરતા હોય, આ લીલા મને ક્યારેય જોવા મળતી નથી. એમ સ્વામીના દિલમાં ક્યારેક રહેતું, ક્યારેક રડી પણ લેતા હું સ્વામી. ક્યારેક તો મહારાજ મુક્તાનંદ સ્વામીનું એટલું બધું સ્વાગત કરતા હતા, એટલું બધું સ્વાગત કરતા હતા કે બીજા સાધુઓને તકલીફ થઈ જતી. વડોદરાની સભા જીતીને આવ્યા ને અહીંયા સ્વાગત કર્યું જબરજસ્ત, અમુક અમુકને તકલીફ થઈ ગઈ કે હું મુક્તાનંદ સ્વામી એવી ધાડી મારી, અમને મોકલ્યા હોત તો અમે સભા જીતે, એમ વહમ ઉપડી ગયું હતું. કોકના વખાણ થાય અને આપણને આનંદ થાય તો આપણે સાધુ થયા, અને જો તકલીફ થાય તો સાધુ નથી થયા. સાધુનો વેશ રાખ્યો છે ચોક્કસ, સાધુ થવાનું બાકી. ભાઈ મુક્તાનંદ સ્વામી એવા સાધુ હતા, બહુ જબરા સાધુ, એવા દયાળુ હતા. કોઈ જીવ સત્સંગમાંથી પાછો પડી જતો હોય ને તો સ્વામીને ઊંઘ ન આવે, સ્વામીને એમ થઈ જાય કંઈક ઉપાય કરું એનું ભલું થાય. કીડી સખીના પ્રસંગમાં મુક્તાનંદ સ્વામીએ દયા કરીને મહારાજને કીધું હતું કે આના થોડાક વખાણ કરજો, એને સારું લાગે. પણ મસ્ત જાતિ મહારાજની ઈચ્છા આવે એમ ઓચરે, મહારાજ કે આહા, કીડી સખીનો રાગ અમારા અપાન વાયુ જેવો ગયા એ સત્સંગમાંથી. મુક્તાનંદ સ્વામી તો મહાન હતા. પેલો બ્રહ્માનંદ સ્વામીનો ચેલો બહુ જરા એ હતો તો સ્વામીને એમ થયું કે આ સત્સંગમાંથી જશે, એટલે સ્વામીએ સમજાવીને સત્સંગમાં એને રાખ્યો કે ભાઈ તું રહે, તો તમારી પાસે રહો. સ્વામી કે ભાઈ એમ કરી, પણ તું આવા પુરુષોત્તમ નારાયણને આ સત્સંગ મૂકીને જાયશ તો જમપુરી લખ ચોરાશી પડી રાખ્યો. આવા દયાળુ સ્વામીને એમ વિચાર ન થયો કે બ્રહ્માનંદ સ્વામીને માઠું લાગશે. થયું તું એવું, પણ વળી પછી મહારાજે હરખું કર્યું. મુક્તાનંદ સ્વામીની મોટપ કેટલી ગાય, બહુ મોટા સાધુ, જેને સ્વામિનારાયણ ભગવાન ગુરુ તરીકે માને, તમે વિચાર તો કરો. સ્વામિનારાયણ ભગવાનના ગુરુ તો રામાનંદ સ્વામી હતા, મુક્તાનંદ સ્વામી નહોતા, એ તો ગુરુભાઈ હતા, વડીલ ગુરુ બંધુ કહેવાય. પણ ભગવાન સ્વામિનારાયણે આજીવન ગુરુ રામાનંદ સ્વામીને સ્થાને મુક્તાનંદ સ્વામીને માન્યા છે. મહારાજને કંઈ કરવું હોય ને મુક્તાનંદ સ્વામી ના પાડી દે તો મહારાજ પછી કરે નહીં, એમની મર્યાદા રાખતા હતા. મુક્તાનંદ સ્વામીની શ્રીજી મહારાજ પોતે વિચાર કરો, જેની ભગવાન મર્યાદા રાખતા હોય એ સંત કેવા હોય. ભગવાનની બધાય મર્યાદા રાખે, પણ જેની ભગવાન મર્યાદા રાખતા હોય એ સંત મુક્તાનંદ સ્વામી. અને ક્યારેક ક્યારેક મહારાજ બહુ રાજી થઈ જાય ને ત્યારે મુક્તાનંદ સ્વામીને મહારાજ દંડવટ કરવા માંડતા. એવા ઘણા પ્રસંગ છે લીલાઓમાં, ગ્રંથોમાં, શાસ્ત્રોમાં, તમે વાંચશો તો આવશે. મહારાજ દંડવટ કરે, ક્યારેક સંતોને શ્રીજી મહારાજ દંડવટ કરતા, સંતની સભાને ક્યારેક પ્રદિક્ષિણા ફરતા, સંતો ઉભા હોય ને ઘોડી ફેરવે ગોળ ગોળ, એવી લીલા આવે છે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ રવા દો, અમને તમારે આમ ન કરાય, તમે ભગવાન છો, અમે જીવ છીએ, તમે ભગવાન થઈને અમને દંડવટ કરો તો અમને જીવને પચે નહીં, અમને જીવને માન આવી જાય. ત્યારે મહારાજ હસતા હસતા સ્વામીને પગે અડીને કે સ્વામી, જેને માન આવી જાય એને હું દંડવટ ન કરું, જેને પચે નહીં એવાને હું ન ફૂલાવવો, કારણ કે મારે કાંઈ સ્વાર્થ નથી, હું આ તમારી ખુશામત નથી કરતો. સ્વામી તમારામાં એવા મહાન ગુણો છે, એ ગુણો મને તમને દંડવટ કરવા પ્રેરે છે અને મારા દંડવટ પણ તમને પચે એમ છે. સર્વા અવતારી જેને રોમ રોમ બ્રહ્માંડ કોટીઓ ઉડે એના દંડવટ જે પચાવી શકે એ સંત કેવા હોય કહો છે. આપણે હાલી દુલી આવીને દંડવટ કરે તો એમ થાય હું કઈક છું, મને દંડવટ કર્યા વાધાભાઈએ, વાધાભાઈ ઉકળે નાખ્યા જેવા. સ્વામિનારાયણ જેને વંદન કરે, સ્વામિનારાયણ જેની પૂજા કરે. એક પ્રસંગ તો એવો બન્યો હતો, મુક્તાનંદ સ્વામીનું નામ આવ્યું છે ત્યારે થોડાક મુક્તાનંદ સ્વામીના ગુણ ગાઈએ કંઈ ખોટું નહીં, હું ભૂલી ગયો છું ગામ નામ, પણ મને યાદ છે કે શ્રીજી મહારાજને જવાનું હતું સમયે અને હરિભગત બહુ ભેળા થવાના હતા અને મહારાજને કંઈક પ્રસંગ આવવાથી મહારાજ જઈ ન શક્યા અને મુક્તાનંદ સ્વામીને મોકલ્યા કે તમે જાઓ. પણ કે મહારાજ તમારી જગ્યાએ હું કેવી રીતે જઈ શકું, તક ના તમે જાઓ અને અમારા વતી તમે છે ને પાટે બેહીને હરિભગતની પૂજા સ્વીકારજો. મુક્તાનંદ સ્વામી કે મહારાજ મારું કામ નહીં, તમારી પૂજા અમને પચે નહીં, તક સ્વામી તમે જાઓ. તો કોક બીજા સંતને કહો તક ના તમને જ કહેવું, તમે જાઓ. સારું, ભગવાનની આજ્ઞા માથે ચડાવી સ્વામી આવ્યા, પાટે બેઠા અને સત્સંગીઓ પૂજા કરવા આવ્યા. શ્રીજી મહારાજની પૂજા જેમ કરે ને એમ ચંદન વંદન ચર્ચે હાર બાર પહેરાવે દંડવટ કરે અને સત્સંગીઓ બધા પૂજા કરે. મુક્તાનંદ સ્વામી બહેરી આમના બધાએ પૂજા કરી લીધી અને પછી સ્વામી પાટેથી ઉતર્યા. પાટેથી ઉતરી હેઠેથી ધૂળની મુઠ્ઠી લઈ અને માથે નાખી. બીજા સંતો કે સ્વામી આ શું કર્યું, તો કે હું આ ધૂળને લાયક છું, પૂજાને લાયક નહીં. કેવા સંત છે, આટલા બધા હરિભક્તોએ પૂજા કરી તો એને એમ ન થયું કે હું ભગવાનની જગ્યાએ બેહું એવો છું. પછી એ મુક્તાનંદ સ્વામીનું નામ સહજાનંદ સ્વામીથી લખાઈ જૈન ભાઈ, એટલે મુક્તાનંદ સ્વામીનું નામ લખ્યું છે. મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને બહુ વાલા સંત હતા. આ જગતમાં ભગવાન બધાને થોડું ઘણું આપે પણ બહુ ઝાઝું ન આપે, કારણ કે ભગવાન જાણે કે જીવને ઝાઝું ન પચે, પચે એટલું આપે. અમારે સંતો આ વાતને સારી રીતે સમજે, ગુણ આપે ને ગુણ તો રૂપ ન આપે, બહુ રૂપ આપ્યું હોય તો એ પ્રમાણે પછી ગુણ ન આપે. સારું, રૂપને ગુણ આપે ને તો ઊંચી જ્ઞાતિમાં જન્મ ન આપે. કોક વાતે તો વાંકું રાખે જ જેથી કરીને આપણે હખણા રહી, પણ મુક્તાનંદ સ્વામી એમાં અપવાદ છે. એ એક સંત એવા હતા, ઉચ્ચ બ્રાહ્મણ કોમમાં એનો જન્મ હતો, રૂપ રૂપનું ધામ હતા, રૂપાળા બહુ હતા. મહારાજ એને ક્યારેક લાજ કઢાવતા કે તમે લાજ કાઢજો, તમારું રૂપ જોઈને કોકને નબળો ઘાટ થશે તો એને પાપ લાગશે. હા હા, સંત તો ચિંતામણી છે ને, એને વિશે જેવો ઘાટ કરે એવું પોતાને થાય, એને કામી સમજે, લોભી સમજે, ક્રોધી સમજે, તેમાં કામ ક્રોધ લોભ ન હોય તો આવે સમજનારા. રૂપાળા એવા ગુણનો તો ખજાનો, ઉચ્ચ કોમમાં જન્મેલા. અચ્છા હાલો, બધું હોય, બ્રાહ્મણ હોય, રૂપાળા હોય, વિદ્વાન હોય, પણ સાધુ પાછા સાધુ, સાધુ અને પાછા સાધુ કોના, પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના સાથે રહેનારા અને કેવા પૂર્ણ પુરુષોત્તમના સાધુ, તો કે સહજાનંદ સ્વામીની પહેલા આવી ગયેલા સત્સંગમાં અને સહજાનંદ સ્વામી ગયા પછી 1.5 મહિનો રહીને ગયા. લોજમાં પહેલા વહેલા સુખાનંદ સ્વામી લઈને મુક્તાનંદ સ્વામી પાસે નીલકંઠ વર્ણી લાવ્યા, ત્યારથી આરંભીને અક્ષર ઓરડીમાં મહારાજે દેહ મૂક્યો ત્યાં સુધી વધારે વધારે ભગવાન સ્વામિનારાયણની સાનિધ્ય રહ્યા હોય એવા કોઈ સંત હોય તો એ મુક્તાનંદ સ્વામી હતા. વિચાર કરો લે કેવા સાધુ છે. ભલી બીજી વાત તમને કહું કે મુક્તાનંદ સ્વામી સંસ્કૃતના કવિ, હિન્દીના કવિ, ગુજરાતીના કવિ, વળી જેણે શારીરિક સૂત્ર ઉપર ભાષ્ય લખ્યું, વિદ્વાન કેવા, જે વડોદરાની સભા જીત્યા. ઘણામાં વિદવત્તા હોય પછી કવિત્વ ન હોય, સારું હાલો ઘણા કવિતા લખી જાણે પણ ગાઈ ન જાણે. મુક્તાનંદ સ્વામી ગાયક પણ હતા. સારું ઘણા ગાયક હોય, કવિતા લખી જાણે પણ વક્તા ન હોય. મુક્તાનંદ સ્વામી એવા વક્તા હતા, સ્વામી જ્યારે વાતું શરૂ કરે પથ્થર ઓગળી જાય, પથ્થર એવો વાણીનો પ્રવાહ વહે. વક્તા એવા, કવિ એવા, બે ચાર ભાષાના વિદ્વાન એવા, સાધુતા અજોડ સાધુતા. ઇન્દ્રિય અંતકરણને જીતવામાં કોઈ ગુણ એવો નહીં હોય મુક્તાનંદ સ્વામી નહીં હોય. આટલું બધું ભગવાન કોઈને આપે છે, બોલો લ્યો. એમાં તમારું હાસું કેજો, વગાડતા આવડે બોલતા ન આવડે, બોલતા આવડે વગાડતા ન આવડે. આ હોય આ ન હોય ને આ હોય આ ન હોય, ચીંગડું હોય પૂછડું ન હોય, પૂછડું હોય ચીંગડું ન હોય, ખોક વાંચે તો ખાંડું બાંડું રે. અને બીજી એક વાત અજોડ કહી દઉં, મુક્તાનંદ સ્વામી આધ્યાત્મિક ક્ષેત્રે ઉત્તમ આદર્શ વિભૂતિ સંત હતા, એમ જ વ્યવહારિક માર્ગના પણ એવા જ નિષ્ણાત ને આદર્શ સંત હતા. ઘણા આધ્યાત્મિક માર્ગમાં બહુ ઊંડા હોય, પછી વ્યવહારમાં કાંઈ સમજે નહીં. ઘણા વ્યવહારમાં એવા ડાયા હોય, એવું ઝીણું મોટું વ્યવહારિક એને બધું જ્ઞાન હોય કે ન પૂછો વાત, પણ પરમાત્માના સ્વરૂપમાં જોડાઈને એક તાર વૃત્તિ રાખવામાં પાછા ઊણા હોય ઊણા, એમાં પૂરા ન હોય. ભગવાનનું ધ્યાન ભજન કરવામાં પાછી એને બહુ મજા ન આવતી હોય. મુક્તાનંદ સ્વામીની ગોપાલ સ્વામીએ વાત કરી છે કે એવા ધીરજવાન તો મુક્તાનંદ સ્વામી હતા. કોક આવે ને કંઈક સ્વામીને પૂછે કરવે ને તો હામું જોઈ રહે, અને પછી એને લાગે એવું તો કે કંઈક, નહીતર હેઠું જોઈને ભજનમાં મીંડ્યા રહે. આવા મુક્તાનંદ સ્વામી. ભગવાન સ્વામિનારાયણે જેને કાયમ ગુરુ તરીકે રાખ્યા, અને એનાથી ભગવાન સ્વામિનારાયણે આપણને એ પણ શીખવાડી દીધું કે તમે જેને ગુરુ ધાર્યા હોય માન્યા હોય તે ગુરુ સ્વધામ જતા રહે પછી તમે સ્વતંત્ર થઈ જતા નથી. તમારા ગુરુમાં જેવા ગુણ હતા એવા ગુણિયલ તમને કોઈ દેખાય તો એને પછી તમે તમારા ગુરુના સ્વધામ ગયા બાદ ગુરુ સ્થાને માનજો. સદાય શિષ્ય રહેવામાં મજા છે, ગુરુ તો જીવનના છેલ્લા શ્વાસ સુધી થવાય જ નહીં. કોક આપણને ગુરુ માને એનો વાંધો નથી, પણ આપણે મનથી કોઈના ગુરુ ન થવાય, શિષ્ય રહેવાય, સદાય શિષ્ય રહેવાય. ભગવાન સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છેલ્લે સુધી શિષ્ય રહ્યા હતા, મુક્તાનંદ સ્વામીના શિષ્ય રહ્યા હતા. એણે જ આપણને શીખવાડ્યું છે મરતા સુધી માથે ગુરુ રાખો, નહીતર ભગવાન સ્વામિનારાયણને ગાદીએ બેસાડી જેતપુરમાં અને તરત જ 1.5 મહિનો નહીં થયો હોય ત્યાં તો રામાનંદ સ્વામી ફણે એમાં માક્ષર સુત્યારે શતાબ્દમાં આવી ગઈ. પછી સહજાનંદ સ્વામી શું કામ કોઈને ગુરુ તરીકે માને, પણ સારો સત્સંગ જાણે છે. મુક્તાનંદ સ્વામીને એમણે ગુરુ તરીકે આજીવન રાખ્યા. એ ભગવાને તો આપણને શીખવાડવા રાખ્યા છે, રાખ્યું છે. આવું ભગવાનને શું હતું? એવું કઈ નહીં. વિચાર કરજો તોય આ સત્સંગમાં ઘણા માણસો એવું માને છે કોઈને ગુરુ રાખવાની જરૂર જ નથી. હો, એવા જ્ઞાન વાળા છે, વિદેશમાં છે ને આ દેશમાં છે, મને મળેલાય છે કે ગુરુ ન કરીએ ને માથે કોઈ ન રાખીએ ને ભગવાનને સીધા માથે રાખીએ તો પીસાય મરીશ. સીધા દોરડામાંથી ઘરમાં છે ને ઇલેક્ટ્રિકનો પાવર લેવાય નહીં, સબસ્ટેશનમાંથી એના માપે કરી અને પછી લેવાય ને બળી જાય ઘરમાં મીટર બીટર બધું. પણ ઘણાને એવો શોખ કે હું કોઈ માનવીનો ચેલો થા, પુરુષોત્તમનો ચેલો, સિદ્ધો, વાયડા કઈ કોઈને ચેલા થાય ને કોઈને. એવા ઘણા અભિમાની ઠૂંઠાઓ છે એમ કે હું કોઈને માધ્યમ તરીકે રાખું, જરૂર શું છું, કોઈ નહીં મારે જરૂર. આ એક અહંકાર છે, એ અહંકાર આપણામાં ના આવે એટલે ભગવાન સ્વામિનારાયણે પોતે આજીવન મુક્તાનંદ સ્વામીને ગુરુ સ્થાને માન્યા છે. તો ઘણી વ્યક્તિઓ એવું માની લે છે આપણે ગુરુ કરેલા છે ને, ગુરુ હતા જ ને આપણે, આપણા ગુરુધામમાં વ્યા ગયા, હવે આપણે ગુરુ થઈ ગયું પૂરું, ગુરુની જગ્યા ખાલી છે એટલે ત્યાં કોકને ન બેહાડાય, આપણે સડી બેહાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એ શીખવાડ્યું કે ભાઈ ગુરુ જેવા ગુણો જેમાં હોય એને ગુરુને સ્થાને માની તમે એને સેવતા રહો, એમાંથી તમારું બહુ રૂડું થશે. સત્સંગમાં ડાયા માણસો એવું કરતા દેખાય છે. આજ આ સત્સંગમાં ઘણા એવા ડાયા મુમુક્ષુઓ છે કે જેઓ પોતાના ગુરુને સંપૂર્ણતયા સમર્પણ રહે છે. પૂર્વે મોટા સંતના શિષ્ય હોય, મોટા સંત ધામમાં જતા રહે, પછી પણ એને પોતાના ગુરુ જેવા ગુણો, મોક્ષકારી ગુણો દેખાતા હોય, એમને ગુરુ સ્થાને માની એમની આજ્ઞામાં રહેવા લાગે છે. કંઈક પૂછવું હોય તો પૂછે છે, જીવનના સુખ દુઃખ વિશે એમને સલાહ તરીકે વચ્ચે રાખે, ભગવાનને મળવા માટે સમાગમને સત્સંગ છોડતા નથી, સ્વતંત્ર મનમુખી થતા નથી. એવા લાખો ભક્તો સંતો છે, એ બધાને ધન્યવાદ છે, એ બધા મહાન છે. મનમુખી મહાન કોઈ દી ન હોય, ગુરુમુખી આત્માઓ જ મહાન છે. મુક્તાનંદ કે ગુરુમુખી તે સુખડા માણે રે, મુક્તાનંદ સ્વામીનું છે વાક્ય, ગુરુમુખી તે સુખડા માને. ભગવાન સ્વામિનારાયણે જેને આજીવન ગુરુ રાખ્યા એ મુક્તાનંદ સ્વામીનું નામ મહારાજે લખ્યું છે. અદભુત વાત એ છે કે મુક્તાનંદ સ્વામીને પાછું પોતાનું નામ શિક્ષાપત્રીમાં લખ્યું એનું કાંઈ નહીં ને મનમાં નહીં. રામાનંદ સ્વામીના ઉત્તરાધિકારી ગાદીપતિ એ થવાના હતા, એનું કાંઈ નહીં, તો આ નામ નું શું હોય? બીજું એક મુક્તાનંદ સ્વામીનું અદભુત પ્રદાન છે આ સત્સંગમાં, ધર્મકુળ તેડાવવાનું. જયારે સહજાનંદ સ્વામીએ પૂછ્યું ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું હતું કે સારું, ધર્મકુળને તેડાવો. ધર્મ કુળને જયારે ગાદી સુપ્રત કરવાની થઈ ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું તો બહુ સારું મહારાજ, તમે કરો એ માન્ય છે, આ નાની એવી વાત નથી. મુક્તાનંદ સ્વામી વગેરે સંતોએ ધર્મ કુળને આ સત્સંગમાં સ્થાન આપ્યું છે, એ સંતોને આભારી છે, એમાં મુક્તાનંદ સ્વામીનો ફાળો મોટો છે. હવે એક બીજી વાત, સંતોનું નામ છેલ્લે કેમ? આવી એક શંકા શતાનંદ સ્વામીએ પોતે ઉપાડી છે. સંતોનું નામ શિક્ષાપત્રીમાં છેલ્લે સાથે, અને એના ઉત્તરમાં શતાનંદ સ્વામીએ પોતે જવાબ આપ્યો છે. બહુ સરસ જવાબ આપ્યો છે. જોકે બધાને વાત પચે ન પચે, પણ સદાનંદ સ્વામીએ જે જવાબ આપ્યો છે એ જવાબ મારે તો કહેવો રહ્યો. છેલ્લે નામ શું કામ, એ શંકા એ પોતે સદાનંદ સ્વામીએ કરી છે, ઉત્તર પણ એને કર્યો છે અર્થદીપિકામાં. સ્વધર્મ વિક્ષેપ હેતુ વ્યવહારિક કાર્ય વ્યાસક્ય ભાવાત, આ ઉત્તર આપ્યો છે. એનો અર્થ ટૂંકો એવો થાય, સંતો ધર્મનિષ્ઠ હોવાથી એનું નામ છેલ્લે લખ્યું છે. અચ્છા, સંતો ધર્મનિષ્ઠ હોવાથી છેલ્લે નામ લખ્યું એટલે એટલે એવું કે શિક્ષાપત્રીમાં હું ધર્મ પાલન કરવાના આદેશો આપવાનો છું, જેની ધર્મનિષ્ઠ સંતોને અતિ તીવ્રપણે જરૂર નથી. કારણ કે એ સાધુ છે, ધર્મ નિયમ રત છે, માટે એકદમ એને ઉપદેશની આવશ્યકતા નથી, એટલે એનું નામ છેલ્લે લખ્યું છે એમ સદાનંદ સ્વામીએ સમાધાન આપ્યું છે. આ કાળે અત્યારે આપણને બહુ સમાધાન રૂચે નહીં એવું લાગે, પણ એ કાળે આ સમાધાન બહુ વ્યાજબી હતું. હવે સ્વામીના શબ્દો સમજાવું છું. સ્વધર્મ વિક્ષેપ હેતુ વ્યવહારિક કાર્ય, ભગવાનની આજ્ઞાઓ લોપાવનાર જો કોઈ હોય તો એ વ્યવહાર છે, વ્યવહાર માર્ગ છે, વ્યવહારિક કાર્ય છે. અને વ્યવહારિક કાર્યમાં વ્યવહારમાં વ્યાસક્તિ એટલે વિશેષપણે કરીને દુરાગ્રહવાળી આસક્તિ જ્ઞાની એવા સંતોને હોય નહીં. ત્યાગ વૈરાગવાળા છે ને સાધુ, એટલે એને વ્યવહારમાં આસક્તિ ન હોય. અને વ્યવહારમાં આસક્તિનો અભાવ હોવાથી એને ધર્મ લોપ થવાની બહુ આવશ્યકતા નથી, માટે એનું ધર્મ ઉપદેશમાં છેલ્લે નામ રાખવામાં વાંધો નહીં. એ હેતુથી ભગવાન સ્વામિનારાયણે સંતોનું નામ છેલ્લે લખ્યું છે એમ અર્થદીપિકામાં બતાવ્યું છે. અચ્છા, હવે બીજી વાત એક ઉપાડી કે સાધવ એમ કેમ લખ્યું, આમાં તો એક એક શબ્દનો વિચાર કરવામાં આવે. સાધવ, સાધુ, મુક્તાનંદાદય એટલું લખ્યું હોત અને સાધવ ન લખ્યું હોત તો આપણને ખબર પડી જાય મુક્તાનંદ વગેરે તો સાધુ જ છે. ત્યારે એમ કીધું છે કે ભાઈ સાધુ લખવામાં હેતુપૂર્વક લખ્યું છે કે સાધનુવંતી સાધયંતી વા ધર્મમ પર કાર્યમ વેતી સાધવો મુનયઃ. સદાનંદ સ્વામી એનું સમાધાન આપે છે કે જેવો પોતાનું કાર્ય સાધે અને બીજાનું કાર્ય સધાવી આપે, પોતાનો આત્યંતિક મોક્ષ સાધે અને બીજા ભક્તોનો પણ આત્યંતિક મોક્ષ સાધી આપે, પોતાનું કલ્યાણ કરે અને બીજાનું કલ્યાણ પણ કરી આપે, એને કહેવાય સાધુ. આવું સાધુ શબ્દનું વ્યાખ્યાન સદાનંદ સ્વામીએ કર્યું છે અને એટલા માટે શિક્ષાપત્રીમાં સાધવ, સાધુઓ એમ નામ લખ્યું છે. સાધુઓને પણ પોતાનો ધર્મ વ્યવસ્થિત પાળવો અને બીજાને ધર્મ માર્ગમાં જોડવા, સત્સંગીઓ કરવા કરાવવા, અને સત્સંગીઓ થયા હોય એના ધર્મની જે રીતે સારી રીતે પાલન પ્રવૃત્તિ થાય એમ સાધુએ રહેવું કરવું. અને ઘણા સંતો કહે છે કે આચાર્યનું નામ પહેલા લખ્યું, સાધુનું નામ છેલ્લે લખ્યું, એમાં અમે તો આવું રહસ્ય કાઢીએ છીએ કે આ સત્સંગ છે ને એક ગાડી છે, એમાં આ સત્સંગને ચલાવવાનું કામ આચાર્ય મહારાજ એન્જિનમાં બેસી અને સત્સંગ ગાડી ચલાવે, અને સાધુઓ છે ને એ ગાઈડ છે, એ ગાડી આ ડબ્બામાં છેલ્લે છે ને શિક્ષાપત્રીમાં, ત્યાં રહ્યા થકા ગાઈડ આપે છે, ઊભી રાખો, ધીમી હાંકો, વધારે હાંકો, એટલે ડ્રાઈવર પણ સ્વતંત્ર નથી. અને તમે કહેશો કે આવી વાત તમે હા ઉપલબ્ધ કરો છો કે શાસ્ત્રમાં કઈ પ્રમાણ છે, તો છે પ્રમાણ. આચાર્યને ઉપદેશીને હરિલીલામૃતમાં ભગવાન સ્વામિનારાયણ 8મા કળશના 47મા વિશ્રામમાં એમ કહે છે, કહે સદગુરુ મળી પંચ સંત, વળી કહે પંચ ભક્ત બુદ્ધિવંત. હે આચાર્યો, તમને 5 સદગુરુ સંત મળીને અને 5 બુદ્ધિવાળા હરિભગત મળીને કાંઈક વાત કરે ત્યારે વાત તમારે તરત માથે ચડાવી લેવી. ક્રિયા સદાએ કરવી જ એવી, તે વાત તરત જ માની લેવી અને ક્રિયા સદાએ કરવી જ એવી, એમ આચાર્યને માથે 5 મોટા સદગુરુનું, 5 બુદ્ધિશાળી ધાર્મિક હરિભગતનું વજન મૂક્યું. એ લોકો તમને જેમ ગાઈડિંગ કરે એ રીતે તમારે સત્સંગ ગાડી ચલાવવી, મન ફાવે એમાં હાંકવી નહીં. એટલે આચાર્ય એન્જિનમાં ડ્રાઈવર તરીકે, તો સાધુ છેલ્લે ડબ્બામાં, ગાડીયા ડબ્બામાં. અને આ સત્સંગની ગાડીને કોઈ તકલીફ જ થાય નહીં. એટલે આચાર્યને બેવડી જવાબદારી, ધર્મ પાળવો ને પળાવો, તો સાધુને પણ બેવડી જવાબદારી, પોતાનું કાર્ય કરવું ને બીજાનું પણ ભલું કરવું. ભગવાન સ્વામિનારાયણે હરિભક્તોનું કેટલું બધું ભલું ઈચ્છ્યું વિચાર કરો. તમને બે બાજુ કોર્નર આપી દીધી, હે, એક બાજુ દરિયો ને એક બાજુ હિમાલય, આપોઆપ દેશની સુરક્ષા થઈ ગઈ. એમ હરિભક્ત ઉપર ભગવાન સ્વામિનારાયણની અતિ કૃપા છે. આવી રીતે આપણી રક્ષા ભગવાન સ્વામિનારાયણે કરી છે, કોઈ વાતે આપણને તકલીફ ન થાય. એમ સાધુઓના અહીંયા લક્ષણો લખ્યા છે, એમાં પ્રમાણ સાથે લખ્યા છે કે કપિલ દેવ ભગવાને કહ્યું છે સાધુ કોને કહેવાય. તિતિક્ષવઃ કારુણિકાઃ સુહૃદઃ સર્વદેહિનામ અજાતશત્રવઃ શાંતાઃ સાધવઃ સાધુભૂષણાઃ. ભાગવતમાં તિતિક્ષવઃ, જેઓ સહન કરતા હોય, કારુણિકાઃ, જેઓ દયાળુ હોય, સુહૃદ, જેઓને કોઈ પ્રત્યે વેર નથી, સૌ કોઈનું ભલું ઈચ્છનારા, ચિંતનમ હિતમ ચ તૈહિ, સૌનું ભલું ઈચ્છનારા, સૌના સુહૃદ, સાચા મિત્ર જે હોય. વળી અજાત શત્રવઃ, પોતાને શત્રુ માનનારાને પણ જેઓ શત્રુ માનતા નથી, પોતાને શત્રુ માનીને પોતાનું બગાડનારાઓને પણ જેઓ હૃદયમાં શુભ ભાવનાથી બિરદાવે છે કે હે ભગવાન એમનું ભલું કરજો, એમને સદબુદ્ધિ આપજો. અજાત શત્રવઃ, જેને કોઈ શત્રુ નથી. સાધુને શત્રુ માનનારો વર્ગ આ સમાજમાં નથી, એવું નથી, પણ સાધુ છે એ કોઈને શત્રુ માનતા નથી. શાંતાઃ, જેની તમામ વાસનાઓ નાશ પામી છે, જેનું અંતકરણ ભગવાનમાં શાંત થયું છે. વળી કહ્યું કે સાધુ ભૂષણાઃ, સજ્જનને સારા માણસોના ભૂષણ રૂપ હોય, સારા સદગુણોથી જે શોભિત હોય, એવા જે હોય એને સાધુ માનવા, એમ કપિલ ભગવાને માં દેવહૂતિને કહ્યું છે. એ જ રીતે સ્વામિનારાયણ ભગવાને હરિગીતામાં માં ભક્તિને ઉદ્દેશીને સંતોના લક્ષણો ગાયા છે. વિસ્તાર ત્યાંથી જાણી લેવો. વાલા ભક્તો, બીજી એક શંકા એ ઉઠાવવામાં આવી કે શ્લોકમાં અખિલાહ અપિ એમ લખવાનો હેતુ શું? કારણ કે મુક્તાનંદાદયઃ, મુક્તાનંદ વગેરે એમ કહેવાથી બસ કોઈ રહી જતું નથી. મુક્તાનંદાદયઃ કહેવાથી બધા આવી જાય, તો પણ એમ લખ્યું મુક્તાનંદા દયો યેશુ સાધવશ્ચા અખિલાપી, અખિલ સાધુઓ સર્વ સાધુઓને એમ વિશેષપણે શબ્દ પ્રયોગ્યો એનું હું કારણ. અને ત્યારે એનું સમાધાન સતાનંદ સ્વામી પોતે કરે છે કે જ્ઞાન વૈરાગ્ય બલાતિશયાત કશ્ય ચિદપી સ્વધર્માચરણે અનાદરો મા ભૂત ઇત્યાશયન. હવે ધર્મ પાળવામાં થોડીક અમુક અમુક ગેરસમજણો ભયંકર નુકસાનરૂપ નીવડે છે, હોય છે જીણી જીણી, એની વ્યાખ્યા આગળ આવશે. માણસને સદાચાર પાળવો, ધર્મ નિયમ પાળવા, એની સમજણ જો જરાક અવળી થાય તો ધર્મ નિયમ પાળવા ઉપર વજન બિલકુલ જતું રહે, માણસ મનમુખી થતો જાય. જ્ઞાન વૈરાગ્ય બલાતિશયાત, અહીં બે હેતુ લખ્યા કે સાધુને છે ને જ્ઞાનનું બળ હોય છે અને વૈરાગ્યનું બળ હોય છે. આ બે બળને કારણે કોઈકના મનમાં કદાચ ધર્મ પાલન કરવામાં ગાફલતા ન આવી જાય, એટલા માટે અખિલાહા બધાય સાધુઓ એમ બધાય સાધુનું સંબોધન કર્યું છે કે તમે સાવધાન થાવ શિક્ષાપત્રી પાળવા. તમારામાં જ્ઞાન છે, વૈરાગ્ય છે, એના બળે તમે જોજો, ધર્મને ત્યાગશો નહીં. હું તો આત્મા છું, હું દેહ જ નથી, દેહના ધર્મ દેહ કરે, મને આત્માની શું એમ કરી, અને તમે વ્યસની ફેલી ફતુરી થશો નહીં. બીડી પીવે, માવો ખાય, ચીકણી ઊંઘે, અને પછી કોક કે કેમ કરો, તો હું ક્યાં કરું, હું તો આત્મા છું, દેહ બીડી પીવે. જ આ જ્ઞાનનું બળ લીધું, તો એવી રીતે જ્ઞાનના બળે તમે છે ને ધર્મનો લોપ કરશો નહીં, વૈરાગ્યના બળે ધર્મનો લોપ કરશો નહીં. કે શું કે ભગવાનને માટે સારા સારા થાળ કરવા, ભગવાનની સેવા કરવી, ભગવાનને દૂધપાક માલપુડા ભજીયા બનાવીને થાળ ધરવો, ભગવાનને જમાડવા, વૈરાગ્યનું બળ આવી જાય તો કહે છે ભગવાનને હું આ દેહને હું ખવડવાનો, તો આ દેહને કાંઈ નહીં, આત્માને કાંઈ જોતું નથી, તો આત્માથી પર પરમાત્માને વળી હું હારું હારું ખાવાનું જરૂર હોય હે. અને આ દૂધપાક ને ડાળભાત ને બધું નાશવંત છે એવું જમીન તમારે મહારાજ શું કરવાનું છે, ચાલો કશું થાળબાળની કોઈ જરૂર નથી, મંદિરોની કોઈ જરૂર નથી. વૈરાગ થઈ જાય ને કે ભાઈ એમાં બધો વૈરાગ, ભક્તિમાં વૈરાગ, સમજાય, ધર્મ પાળવામાં વૈરાગ. એટલે ભાઈ કઈ આવા વૈરાગ લાવશો ના, આવું જ્ઞાન આ થોડુંક જો સમજણમાં થોડુંક આડોવળું થઈ જાય તો ગોટાળો મોટો થઈ જાય. એ ન થાય, શિથિલતા ન સર્જાય, એટલા માટે ભગવાન સ્વામિનારાયણ અખિલ આપી એમ લખ્યું છે. બસ ને આટલું. તમે બધા કહેશો કે તમે બેઠા બેઠા શિક્ષાપત્રી માંથી પાણીમાંથી પૂરા કાઢો છો, પણ આમાં એક કે મારા ઘરનું નહીં. ઠબકો દેવો હોય તો સતાનંદ સ્વામીને દેજો, એને શિક્ષાપત્રી ઉપર પ્રથમ ટીકા લખી છે, એમાંથી હું તમને કહું છું. તદુપરાંત શિક્ષાપત્રીના ઘણાક ચિંતકોએ જે જે વિચારો પ્રદર્શિત કર્યા છે એના એ વિચારો હું કહું છું. મારું ઘરનું કાંઈ નથી, માટે મારી ઉપર હવે દયા રાખજો. મુશ્કેલી મારે એ છે, હું જેના ધર્મ કહું ને એ મારી માથે ગરમ થાય, હા આચાર્યને કહું તો એ ખી જાય, મારા ધર્મ કહેનાર તું કોણ, સંતોના કહું તો સંતો ખી જાય કે આવા ધર્મ બોલીને તમારે શું કામ છે, હરિભગતના કહું તો હરિભગત ખી જાય કે હું અમારી વાંહે પડી ગયા છો. પણ જેને ખીજાવવું હોય એને સ્વામિનારાયણ ભગવાન માથે ખીજાવવું, કારણ કે શિક્ષાપત્રી એને લખીશ, પછી એની વ્યાખ્યામાં સતાનંદ સ્વામીમાં જ ખીજાવવું, કારણ કે વધારે પણ તું સોળ ઇંચ ચીકણું એને કર્યું છે. ટેપમાં તમે કોઈ કેસેટ ચડાવો ને એ કંઈક બોલે એટલે તમે ટેપને પાણો મારો, ટેપનો કઈ વાંક છે, હું તો ટેપ છું, હા, અને વ્યાસ ગાદીએ બેઠો છું. એટલા માટે જે આમાં હોય એ તો મારે બોલવું જોઈએ, હું ના બોલું તો દોષી જ થાવ, ગ્રંથનો દોષી જ થાવ, વ્યાસ ગાદીને શોભે નહીં. એટલા માટે વાલા ભક્તો જે છે એ તમારી આગળ કહું છું. બધાએ મારી માથે રાજી રહેજો, મારા દિલમાં કોઈ પ્રત્યે દ્વેષ કે ખાર રાખીને હું કહું છું એવું તો નથી. હું માનું છું ત્યાં સુધી. હવે આવો છઠ્ઠા શ્લોકમાં.
સ્વધર્મ રક્ષી કામે તૈહિ,
સ્વધર્મ રક્ષી કામે તૈહિ,
સ્વધર્મ રક્ષી કામે તૈહિ,
સ્વધર્મ રક્ષી કામે તૈહિ,
સર્વેર્વાચા સદાશિષઃ, સર્વેર્વાચા સદાશિષઃ,
સર્વેર્વાચા સદાશિષઃ,
શ્રીમન્નારાયણ સ્મૃત્યા,
શ્રીમન્નારાયણ સ્મૃત્યા,
શ્રીમન્નારાયણ સ્મૃત્યા, સહિતા શાસ્ત્ર સંમતા,
સહિતા શાસ્ત્ર સંમતા,
સહિતા શાસ્ત્ર સંમતા,
સહિતા શાસ્ત્ર સંમતા,
સ્વધર્મ રક્ષી કામે તૈહિ,
સ્વધર્મ રક્ષી કામે તૈહિ,
સર્વેર્વાચા સદાશિષઃ,
સર્વેર્વાચા સદાશિષઃ,
સદાશિષઃ,
સદાશિષઃ.
અદ્ભુત શ્લોક છે, ઘણું આમાં સમજવા જેવું છે. બહુ લાંબુ નહીં કરીએ, પણ વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે આમાં આશીર્વાદ આપે છે. આપણને પ્રભુ આશીર્વાદ આપે છે. એ સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિશે પ્રમાણરૂપ અને શ્રીમાન નારાયણની સ્મૃતિએ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ તે વાંચો. આ લખ્યા જે અમારા પૂર્વે બધા એના નામ લખ્યા ને, એ સર્વે તેમણે અમારા આશીર્વાદ વાંચવા, અમારા રૂડા આશીર્વાદ સ્વીકારવા. હવે તમે એવું કહેશો કે શું તમે આશીર્વાદમાં આપો છો જે અમે સ્વીકારીએ? આશીર્વાદ તો બહુ પ્રકારના હોય ને. તમને દીકરો થાવ આશીર્વાદ કહેવાય, તમે પૈસા વાળા થાવ એ પણ આશીર્વાદ કહેવાય. હવે આમાં તો આમ તમે જો જુઓ તો આપણને એવું લાગે કે ભગવાને આપણને આશીર્વાદ આપ્યા, રૂડા આશીર્વાદ આપ્યા. એનો અર્થ થાય કે આપણું રૂડું થાય એમ ભગવાન આશીર્વાદ દે છે. પણ આશીર્વાદ બહુ સમજવા જેવા આપ્યા છે. આશીર્વાદમાં રૂડું થવામાં હેતુભૂત જો કોઈ હોય તો એ ધર્મ છે. સ્મૃતિમાં લખ્યું છે, સુખમેવેપ્સિતમ લોકે સર્વેષામપિ દેહિનામ, તન્મૂલં તુ સ્મૃતો ધર્મસ્ તમ રક્ષેત યત્નતસ્તતઃ.
ભાઈ સુખિયા થવું છે? હા. આ દુનિયામાં કોઈ પણ જીવ એવો નથી કે જેને સુખિયા ન થવું હોય. બધાને સુખી થવું છે. સુખમ એવ ઈપ્સિતમ લોકે સર્વેષામ દેહિનામ, દરેક દેહધારી માત્રને સુખમ એવ ઈપ્સિતમ, સુખ જ ગમે છે, સુખને જ બધા ઈચ્છે છે. હોઈને દુઃખ ગમતું નથી. અમને સાધુ નહીં જ ગમતું તો તમને ક્યાંથી ગમે? કોઈને નહીં ને, બધાને સુખ ગમે છે. સુખ માટે તો બધા મહેનત કરે છે. આપણે ચાંદ્રાણી કરીએ, ભૂખા રહીએ, પેટ બળે, દુઃખ થાય, તે શું દુઃખ ગમે છે? એટલે ના, ભગવાનને રાજી કરવા છે. ભગવાન રાજી થાય તો આપણને મોટું સુખ આપે. સુખ હારું તો દુઃખ વેઠીએ છીએ, દુઃખ ગમે છે એટલે દુઃખ વેઠીએ છીએ, એવું નહીં ભાઈ. સુખ માટે દુઃખ વેઠીએ છીએ, સુખ જ બધાને પ્રિય છે બોલો, પણ ઘણા માણસને સુખ ક્યાંથી મળે એની ખબર છે અને ઘણાને ખબર નથી. સમજાણું, જો માણસ પરણે સ્ત્રી લાવે તે દુઃખ સારું લાવે છે, સુખ માટે લાવે છે કે સ્ત્રી હોય સુખ થાય બરોબર, પણ એને ખબર નથી પડતી કે એમાંથી સુખ નહીં થાય દુઃખ થાય, એ ખબર નથી પડતી. એટલે સુખી થવા હારું સ્ત્રી લાવે અને પછી દુઃખી થાય. માણસને એમ થાય વિષયો ખૂબ ભોગવવી મજા આવે, વિષયો ભોગવવાથી સજા આવે, સજા લક્ષોરાશિની, જમપુરીની, ગર્ભવાસની, એની વિષયો ભોગવો એટલે વિષયમાં વાસના થઈ જાય, વાસના થઈ જાય એટલે જન્મ મરણ શરૂ રહે, મજા શું આવે, સજા આવે. ઘણા એમ કે હારું હારું ખાઈ મજા આવે, મજા નહીં આવે સજા આવશે. ઘણાને એમ થાય હારો હારો પરસે ભોગવી મજા આવે, મજા નહીં આવે સજા આવશે. ઘણાને એમ થાય હારા હારા રૂપ જોઈ હારું હારું બધું જોયા કરીએ આંખેથી તો મજા આવે, મજા નહીં આવે જોજો સજા આવશે. ઘણાને એમ થાય સારું સારું અત્તર બત્તર હુંઘ્યા કરી મજા આવે, મજા શું આવે ખબર પડશે શું આવે. ઘણાને એમ થાય હારું હારું બધું સાંભળ્યા કરીએ એમાંથી બંધન થાય, અને બંધનને લઈને આત્મા લખ ચોરાશીમાં ગર્ભવાસમાં જમપુરીમાં કચડાય કચડાય ને હેરાન હેરાન થઈ જાય, મજા ન આવે. આપણે મજા અવળી માનીશ, ક્યાં આનંદ છે ક્યાં સુખ છે એ સમજતા નથી. સુખ તો જોઈએ છીએ પણ ક્યાંથી મળે એની ખબર નથી. તમે એવું ન સમજતા હો, અહીં આપણે બધા બેઠા છીએ અને આપણને ખબર છે એમ, ના એવું કઈ નથી. આ બધા તમે બેઠા છો જે કઈ તમે નક્કી જ એવું કર્યું છે ભગવાનમાં સુખ છે ત્યાંથી જ મળે એવું હાવ નક્કી છે તો વિષય છોડી દીધા ન હોય, કેમ ખોટું છે? વિષય ભોગવાઈ જાય છે કે નહીં? ખાન પાન પરસ્ય બધા સુખો ભોગવ્યા વગેરે રેવાય છે, એનો અર્થ શું છે? ભોગવાઈ જાય છે એનો અર્થ આપણે ત્યાં સુખ માન્યું છે, આપણને ત્યાં જ આનંદ મનાણો છે, ત્યાં જ મજા આવે છે. એટલે તો એ ક્રિયા નથી કરવી તો એ આજ્ઞા લોપાઈને બળાત થઈ જાય છે. અને જો આપણા મનમાં ખરેખર ભગવાનમાં જ આનંદ છે બીજે નથી જ એવી દ્રઢ પ્રતીતિ હોય તો આપણે ભગવાનની આજ્ઞા લોપીને ક્યારેય પંચ વિષયાદિકમાં ફસાઈએ નહીં, ખેંચાઈએ નહીં, લપસીએ નહીં, પડીએ નહીં. આ હકીકત છે, હકીકતનો સ્વીકાર કરો બાપા. તિલક ચાંદલો કર્યો અને પૂજા કરીને મંદિર આવતા થયા અને ધર્માદો દેતા થયા, સાધુ રસોઈ આપીને ધોતી ઓઢાડ્યું એટલે ભડવીર થઈ ગયા, કેમ હાલી નીકળોમાં વાસના રહેશે એટલે લબડતા રહો, કોઈ બાપો ધણી નહીં થાય. એ સમજવું જ પડશે કે સુખનું મૂળ શું છે, સુખ ક્યાં છે અને કેમ મળે.
સુખમે વેપ્સિતમ લોકે સર્વેષામપિ દેહિનામ,
બધાને સુખ જોઈશી ભાઈ.
તન મૂલમ, પણ એ સુખનું મૂળ, તન મૂલમ તુ સ્મૃતો ધર્મ.
સુખનું મૂળ તો ભાઈ ધર્મ છે, ભાગવત ધર્મ.
તમ રક્ષેદ યત્ન તસ્તતઃ,
માટે યત્ન કરીને તે ધર્મની રક્ષા કરો, ધર્મનું પાલન કરો. ભગવાનની ધર્મે સહિત ભક્તિ નથી કરવી અને સુખિયા થવું નહીં બને, નહીં બને, નહીં બને. બોલો, ભડભડતી ચૂલ હળકતી હોય બરાબર, તમારે જોતું હોય પાણી એટલે ચૂલમાં હાથ ગાલો લોટો પકડી નામ એટલે પાણી આવે, કોલસ આવે, પાણી આવે કે અગ્નિ આવે ભાઈ? આગ ના કહો, અગ્નિ આવે ને, કેમ અગ્નિ આવ્યો? ત્યાં ચૂલમાં પાણી હોય કે ડોલમાં પાણી હોય?
એમ આપણે બધા માયામાંથી સુખિયા થવા જઈએ છીએ. જ્યાં હાથ ઘાલી જ્યાં હોય ને, રૂપિયામાં, પૈસામાં, સ્ત્રીમાં, છોકરામાં, ઘરમાં, ગાડીમાં, મોટેપમાં, સત્તામાં, કે સુખિયા થઈ જઈએ એમ. બળી જવા હે, હળગી મરા હે, આધિ વ્યાધિ ઉપાધિમાં ત્યાં ક્યાં સુખ હતું? ત્યાં ક્યાં મર્યા? ત્યાં કોઈ સુખ્યો થયો નથી. તે તમે થશો. અજ્ઞાન છે, ભૂલ છે, અવળી દિશા છે. તમે કેટલી સ્પીડમાં ગાડી ચલાવી જાઓ છો એ બહુ અગત્યનું નથી હો. એના કરતા અગત્યનું તો તમારી ગાડી સાચી દિશામાં જાય છે કે નહીં એ છે. ઘણા એમ કે અમે હોની સ્પીડમાં ગાડી હાંકી, પણ ઊંધા જાઓ છો તમારા ડોહું. જેટલા જાઓ એટલા પાછા આવશો, તો એ તો હતા નહીં આવશો, ને પછી આગળ વધવાનું પછી. એમ પંચવિષય ભોગવવા, ધર્મ લોપ કરવો, ને મન ફાવે એમ જિંદગી જીવવી, એ માથું ફરી ગયું ને માણસ ઊંધો જતો હોય ને એવા ઊંધા જવાય છે. એ સમજતા નહીં કોઈ કે સુખનું મૂળ શું છે. જાય છે સુખી થવા, પણ દિશા ફરી ગઈ, આખી દિશા પાછા વેગમાં જાય છે. એ સુખિયા થઈ ગયા, એ થઈ ગયા, થઈ જાઓ. સોલાઈ મરીશું, હું થઈ જઈશું. ઓલા કુંભારના ગધેડાની વાત આવે છે ને, કુંભારનું ગધેડું હતું એ ખૂટલ ને આળું હુડું ને અડબંગાઈ વાળું, સમજ્યા? દિલનું દોંગું હતું, સરખું હાલે નહી. પછી કુંભારને એમ થાય કે આ માળું હાલતું નથી, ખાઈ જાય જાજુ, કામ કરે નહીં, આનું કરવું હું? માથે લગડું મૂકીને આમ ધોડીનું ને કુંભાર જતો હશે, ને કોકનું ગાજરનું ગાડું જતું હશે, એમાં થોડાક ગાજર રસ્તામાં પડી ગયેલા. ગધેડા એ ભાયા ને એટલે ગધેડાની સ્પીડ વધી ગઈ. કુંભારને એમ થયું કે આ દોડ્યું કા? એટલે ખબર પડી ગાજર હારું, ગાજર માટે ગધેડું દોડ્યું. કુંભારને આઈડિયા આવી ગયો કે આને જો સ્પીડ કરાવવી હોય તો આ કારણ છે. એક મોટો વાહડો ગોતી, ઉભે બરડે બાંધ્યો, ગધેડાની મોર રાખ્યો 5 ફૂટ, અને ત્યાં ઠૂંગું કાઢ્યું, અને ત્યાં 5 ગાજર લબડાવ્યા. શબ્દ સ્પર્શ રૂપ રસને 5 ગાજર લબડાવ્યા. ધડ્યા જ કરે પછી, અને પછી ગધેડું હું ઉપડ્યું જોરમાં. એઠું જ બેહે ને, આપણે કઈ કઈ કથામૃત હાલે છે, ઘડીક બેસો, કેટલાક કામ છે કે રોકાશો ઠેઠોજી? અરે હું વાત કરો, સુખિયા થવા જવાનું છે. દોડ દોડ જ કરીએ ને પછી હેઠા બેસી. એ ગધેડું કોઈ દી ગાજર ભેળું થાય ભાઈ? આપણે થાયશું કાં સુખ ભેળા? એ સુખ કોઈ દી હાથમાં ન આવે. એમાં માયામાં સુખ જ નથી, અને માયા કોઈની થઈ નથી, કોઈની થવાયની નથી. જીવ એમ છે એમ તો માયારૂપ થઈ દેહને પોતાનું સ્વરૂપ માની, સંબંધીઓને પોતાના માની ડોળાડોળ કરે છે, અને એને માટે જ ભગવાનની આજ્ઞાઓ લોપે છે. ભજન નથી કરતા. ભજનનો ત્યાગ કરી, ધ્યાન કીર્તન માનસી પૂજાનો ત્યાગ કરી, સત્સમાગમનો ત્યાગ કરી, અને માયામાં મોટા થવા, માયાના સુખે સુખિયા થવા હળિયા પાટી કર્યા કરે ગધેડાની જેમ, મેળ નહીં પડે કોઈ દી ભાઈ. કારણ કે ઈ સુખનું મૂળ નથી. તન મૂલમ તુ સ્મૃતો ધર્મ, માટે ધર્મનું પાલન કરવું તો જ સુખિયા થવાય, આ પરમ સત્ય હકીકત છે. અને એટલે ભગવાન સ્વામિનારાયણ આશીર્વાદમાં સર્વ પ્રથમ શબ્દ એ લખે છે, સ્વધર્મ રક્ષિકા. હું તમને એવા આશીર્વાદ આપું છું કે તમારા ધર્મની રક્ષા થાય. એટલા અદભુત આશીર્વાદ છે, સ્વધર્મ રક્ષિકા. હે મારા આશ્રિતો, તમારાથી ધર્મ પડે, તમારા ધર્મની રક્ષા થાય. કેવડો મોટો આશીર્વાદ આપ્યો, જબરો આશીર્વાદ આપ્યો, જબરો આશીર્વાદ આપ્યો. અને હવે એ આશીર્વાદને બે વિશેષણ આપે છે, ત્રણ આમ તો. એક તો એમ કે છે કે નારાયણ સ્મૃત્યા, બીજા શાસ્ત્ર સંમતા, અને ત્રીજા સત.
પહેલી વાત ઈ કે નારાયણ સ્મૃત્યા, હું તમને આશીર્વાદ દઉં છું તે ભગવાનની સ્મૃતિ સાથે આશીર્વાદ દઉં છું, કારણ કે ભગવાનની સ્મૃતિ એ યુક્ત છે અને આશીર્વાદ જો અપાય તો એ આશીર્વાદ સફળ થાય છે. અને ભગવાનને આશીર્વાદ દેનારો જ્યારે આશીર્વાદ દે ત્યારે ભગવાન એના મનમાં ન હોય, ભગવાનને ભૂલી ગયો હોય, અને અહમમાંથી આશીર્વાદ દઈ દે, હું કહું તારું ભલું થાય, તો એ આશીર્વાદમાં કાંઈ હોય નહીં. મોટા સંત જોજો, ભગવાન તમારું સારું કરશે, ત્યાં ભગવાનની સ્મૃતિ સાથે છે. ભગવાનને પ્રાર્થના કરજો, ભગવાન ભલું કરશે, એ ભગવાનની સ્મૃતિ સાથેના આશીર્વાદ છે. વળી શાસ્ત્ર સંમત આહા, આશીર્વાદ પણ શાસ્ત્ર સંમત હોવા જોઈએ. ઘણા આશીર્વાદ એવા હોય કે જેમાં સધર્મની રક્ષા ન હોય, માટે તે શાસ્ત્ર સંમત આશીર્વાદ ન હોય. એક ભૂવો બહુ તાનમાં આવીને મેળ્યો ધૂણવા, સમજ્યા, અને એવો ઉમંગ ચડી ગયો એને વાત પૂછોમાં. એક બેન ને એમ થયું કે માતાજી બરોબર એવો પ્રગટ થયા છે, તે હું આશીર્વાદ લઈ આવું. હવે એ બેન હતા વિધવા, એને એમ થયું કે જિંદગી વિધવા રહેવું, જીવનમાં કોઈ કલંક ન આવે, માતાજીનો જો આશીર્વાદ હોય તો સારું. એ જઈને પગે લાગ્યા ભૂવાને, અને એમ 50 રૂપિયા મૂક્યા. ભૂવો થઈ ગયો ખુશ, ખુશ થઈને આશીર્વાદ ઠપકાઈ દીધો, તમને મનમાં એનો પતિ મળી જશે, જાઓ. કે ઓલી બાઈને રીહ ચડ્યો કે મૂર્ખ્યા, હું તો વિધવા છું અને મારું વૈધવ્ય નિષ્કલંક પૂરું થાય એના માટે આશીર્વાદ લેવાય, આ ક્યાં વળગેડ્યું તે? વિધવાને એમ કેવું કે તમે જેને ચાહો છો એ મળી જશે, એ શાસ્ત્ર સંમત આશીર્વાદ છે. એ તો ઊંધું છે. આશીર્વાદ એવા હોવા જોઈએ કે જેમાં અધર્મ ન હોય, અધર્મ ન હોય, શાસ્ત્ર સંમતા અને સ્વધર્મ રક્ષિકા. આવા રૂડા અમારા આશીર્વાદ વાંચજો. સદા આશીષહ, સત આશીષહ, એમ બે આના અર્થ થાય છે. એક તો સદા આશીષહ, સદાયને માટે સર્વકાળ અમારા આશીર્વાદ તમારી સાથે છે, હર પળ મારો આશીર્વાદ તમારી સાથે છે, હર પળ તમારી અધર્મ થકી રક્ષા થાવ, સધર્મનું તમારા થકી પાલન થાવ, કે જે સધર્મ હું શિક્ષાપત્રીમાં લખવા જઈ રહ્યો છું એ હું જે કાંઈ લખું એ તમારાથી પળે, કે છે સદાય પળે. સદાશીષ, સદા આશીષ. વળી સત આશીષ, સતના બે અર્થ કરી. સત એટલે એક તો સત્ય, અને સત એટલે બીજું સારું, રૂડા આશીર્વાદ, અને બીજા સત્ય આશીર્વાદ એટલે અફળ અમોઘ આશીર્વાદ. હું આશીર્વાદ ભગવાનની સ્મૃતિ સાથે આપું છું, માટે એ આશીર્વાદ સત્ય આશીર્વાદ સમજો, એ વ્યર્થ થનારા આશીર્વાદ નથી. એ ખોટા વાદળા અમુક ગર્જન છાંટો પડે નહીં એવું નથી, એમ ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતને આશીર્વાદ આપ્યા છે. હવે આગળ વધીએ, શિક્ષાપત્રીના હેતુને તમે દિલમાં ધારો, એમ ભગવાન 7મા શ્લોકમાં કહે છે.
એકાગ્રેણે વ મનસા પત્રી લેખ સહેતુ કહ, હેતુ કહ પત્રી લેખક હેતુ કહ, અવધાર્યો યમખી લઈ, અવધાર્યો યમખી, સર્વ જીવ હિતાવ, સર્વ જીવ હિતાવ, સર્વ જીવ હિતાવ.
સાતમો મંત્ર બહુ સરસ છે. આમાંથી એ શબ્દ નિષ્પન્ન થયો, સર્વ જીવ હિતાવહાય નમઃ, ભગવાન સ્વામિનારાયણ માટે. આમાં પ્રભુ એવું કહે છે, અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વ તેમણે એકાગ્ર મને કરીને ધારવું, અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વે જીવના હિતની કરનારી છે. સર્વ જીવના હિતની કરનારી. આનું કારણ તમે એકાગ્ર મનથી દિલમાં ધારણ કરો. શિક્ષાપત્રી લખ્યાનો હેતુ, શતાનંદ સ્વામી શિક્ષાપત્રી લખ્યાનો હેતુ શું છે? તો આના પછીના આઠમો ને નવમો શ્લોક એમાં જે બતાવ્યું છે તે શિક્ષાપત્રી લખ્યાનો હેતુ છે એમ બતાવે છે. એ પછી આવશે, પણ અહીંયા તો પહેલો શબ્દ એ છે કે એકાગ્રેણેવ, એકાગ્રપણે જ, એકાગ્રતાથી જ. તો ભાઈ આનો શું અર્થ? તો કે આનો અર્થ એવો છે, મનસા એવ પશ્યતી મનસા શૃણોતી. માણસ છે ને મનથી જુએ છે અને માણસ મનથી સાંભળે છે. માણસ આંખો ખોલીને આમ જોઈ રહ્યો હોય પણ એની દ્રષ્ટિ સાથે એનું મન જો ન ભળ્યું હોય તો એને કાંઈ દેખાતું હોતું નથી. માણસના કાન ખુલ્લા જ છે અને માણસને કોઈક કાંઈક વાત કરતું હોય એ વાત એને સંભળાતી હોય, પરંતુ માણસનું મન જો સાંભળવામાં ન હોય તો શું કહ્યું એની કાંઈ ખબર રહેતી નથી. આ તમે કથા સાંભળવા બેઠા છો પણ તમારું મન બીજે જતું રહે, ક્યાંક તમે બીજા વિચારમાં વયા જાઓ, એટલે પછી શું હું બોલ્યો અને શું કથામાં આવ્યું એ કાંઈ ખબર ન હોય. પછી એને પૂછો તો તરત એમ કે મારું ધ્યાન બીજે હતું. એનો અર્થ એ કે માણસ કાનથી નથી સાંભળતો, કાન તો સાંભળવા માટે વચ્ચેનું ઉપકરણ છે. માણસ સાંભળે છે મનથી. કાન ભલે હોય પણ મન ન હોય તો કાંઈ સાંભળાતું નથી. એટલા માટે શાસ્ત્ર કહે છે, મનસા એવ પશ્યતી મનસા એવ શૃણોતી. એકાગ્રેણ એવ, એકાગ્ર થવું એટલે હું અતિશય મન જોડી દેવું. મન જોડીને એકાગ્ર થઈને આ શિક્ષાપત્રી અમે શા માટે લખી છે એનો હેતુ હૈયામાં ધારીજો કે છે. એકાગ્ર મન જો નહીં હોય તમારું તો શિક્ષાપત્રીના અર્થો, શિક્ષાપત્રીનો હેતુ જેમ છે એમ તમારા હૈયામાં સ્ફૂટ નહીં થાય, પ્રકાશશે નહીં. શું ભગવાન કહેવા માગે છે એ ચોખ્ખું તમે નહીં સમજી શકો, કારણ કે આપણા મનમાં અજ્ઞાન ઘણા પ્રકારના છે. એ આપણા અજ્ઞાન જ આપણને શિક્ષાપત્રી વાંચવાથી સમજાતા હોય છે, અજ્ઞાન ને અજ્ઞાન. એટલે આપણા અજ્ઞાનને આઘું કરીએ અને મૂળભૂત શ્રીજી મહારાજના હૃદયને સ્પર્શીએ, એમને શું કહેવું છે એ બરોબર પકડીએ, આપણી બધી માન્યતાઓ એક બાજુ મૂકીને કેવળ ભગવાનની માન્યતાને જ ખોળવા શોધવા પ્રયાસ કરીએ તો ભગવાનની માન્યતા આપણા મનમાં ઉપસી આવે છે કે ભગવાન આ માને છે, આ કહે છે, આ કારણે કહે છે. ગમે તે શાસ્ત્ર તમે વાંચો, આ તો એક શિક્ષાપત્રીની અહીં વાત છે, બાકી વચનાવત વાંચો, ગમે તે વાંચો, ગમે તે સાંભળો, પણ એમાં આપણા પૂર્વગ્રહને છોડી દઈએ, આપણે પહેલા ન્યુટ્રલ થઈ જઈએ. આપણો કંઈક રાગ હોય, આપણો કંઈક સિદ્ધાંત હોય, આપણે કંઈક દ્વેષ હોય, આપણો પૂર્વગ્રહ હોય, એ બધું પડ્યું મૂકી અને કોરા કાગળ જેવા ખાલી થઈ જઈએ અને પછી વચનાવત વાંચીએ, પછી શિક્ષાપત્રી વાંચીએ, સત્શાસ્ત્ર વાંચીએ, સાધુને સાંભળીએ, મોટા સંતને સાંભળીએ, તો એના હૃદયનો જે સ્પષ્ટ ભાવ હોય એ આપણા હૃદયના કોળા કાગળમાં ઉપસે. પણ આપણે કેટલું આપણી મેળે લખી માર્યું હોય અને પછી પાછા આપણે સાંભળવા જઈએ તો આપણું લખેલું લખેલું વાંચ વાંચ કરીએ, આપણું માનેલું આપણે માઇન માઇન કરીએ, આપણું ગોખેલું ગોખ ગોખ કરીએ, અને આપણું જ નક્કી કરેલું હોય એમાં જેટલું મળતું આવે ને એટલું લઈ અને બાકીનું કાઢ નાખી અને પાછું એને ખાતે કે તમારું અમે માનની છીએ, માનતા હોય એ આપણું ને આપણું ખાલી ઓલાને તો ઓડા રાખીએ
આપણા સિદ્ધાંતમાં પુષ્ટિ થાય એટલું જ માન્યું હોય એટલે આપણે આપણો સિદ્ધાંત જ માન્યો છે, મોટાનું કઈ માન્યું નથી. આવું ઘણું હાલતું હોય છે અજ્ઞાન. એટલે શ્રીજી મહારાજ કહે છે કે તમે એકાગ્ર થાઓ, અર્થાત તમારી સારી મોળી જે કાંઈ માન્યતાઓ છે એ પડી મૂકી દે. તમારા સિદ્ધાંતો, તમારો પૂર્વગ્રહ, આ હોવું જ જોઈએ, આ ન જ હોવું જોઈએ એમ તમે જે બે સાઈડથી સમજ્યાઓ, ન જ હોવું જોઈએ એ કાઢી નાખો, આ હોવું જ જોઈએ એ કાઢી નાખો, ન્યુટ્રલ થઈ જાઓ. ત્યારે એકાગ્રતા થઈ તમે વચ્ચે આવી જાય. માણસ છે ને વચ્ચે નથી રહી શકતો, એકાગ્ર નથી રહી શકતો, બહુ મોટી મુશ્કેલી છે. માણસનો એ સહજ સ્વભાવ છે, કોક વસ્તુ પકડી લે તો એવી પકડી લે તે બાજુ તણાઈ જાય, કોક વસ્તુનો નિષેધ કરી નાખે તો એવો નિષેધ કરી નાખે કે એની વાત પૂછો. આપણે વડતાલ મંદિરમાં દર્શને જઈએ, ગીડદી બહુ હોય પુણ્યમને દી સમયમાં, ત્યારે તમે જોજો ઘડીક આમથી ધક્કો આવે, ઘડીક આમથી ધક્કો આવે, થોડી વારે આપણને સ્થિર રહેવા દે ને હિલોળા જ આવ્યા કરે. જેવા સમયમાં પુણ્યમને દી વડતાલ મંદિરમાં હિલોળા આવે ને એવા ને એવા હિલોળા માણસ માત્રને પોતાના મનમાં આવ્યા કરે છે, અને એનું પ્રતિબિંબ સમાજમાં પડે છે, એટલે એને લઈને સમાજમાં હિલોળા આવ્યા કરે. આમથી આમ કે આમ કોઈ માપમાં રે નહીં, માપમાં જો માણસ રહે ને તો સુખી થાય. ઘડિયાળના લોલક જેમ આમ જાય આમ જાય આમ જાય કે આમ જાય. એટલે ભગવાન કહે છે કે ભાઈ તમારા બધા અંતરના હિલોળા પડ્યા મૂકી અને એકાગ્ર થાવ તો તમને શિક્ષાપત્રીનો હેતુ સમજાશે. અને એકાગ્ર મનથી આ શિક્ષાપત્રીનો હેતુ તમે વિચારો કે અમે શા માટે શિક્ષાપત્રી લખી છે. થોડુંક કીધું કે સર્વ જીવ હિતાવહ, આ પત્રીનો લેખ જે અમે લખ્યો છે સર્વ જીવના હિતનો કરનારો છે. સર્વેષામપી જીવાનામ હિતમ શ્રેયમ આહવહતી સંપાદયતી ઇતિ સર્વ જીવ હિતાવહ. સર્વે જીવ પ્રાણી માત્રના શ્રેયને કરનારી, શ્રેયને સંપાદી દેનારી આ શિક્ષાપત્રી છે. આમ ભગવાન સ્વામિનારાયણ કહે છે માટે એકાગ્ર થાયજો. પત્રી પત્યા લેખ પત્રી લેખ, શિક્ષા પત્રી અને અહીંયા લેખ લખ્યું છે તો એમ કેમ પત્રી અને લેખ બે શબ્દ કેમ લખ્યા? પુનરોક્તિ દોષ થયો હતા કે એવું નથી. પત્રીનો લેખ એમ અર્થ કરવો સર્વ જીવ હિતાવહ, પુલ્લિંગમાં લઈ લીધું એટલે. તો આવી રીતે વહાલા ભક્તો આ શિક્ષાપત્રીનો હેતુ એકાગ્ર મનથી વિચારવો એમ વાત કરી. તો શિક્ષાપત્રીનો હેતુ આપણે બપોર પછીની કથામાં 8-9 શ્લોકને બરાબર સમજશું. અત્યારે કથાનો સમય પૂરો થયો હોવાથી થોડી વાર હરિનામ સંકીર્તન.
સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
ઓ સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ.